ගරු 37 නායක මැතිතුමා අපතුමාට මිනිත්තු 13ක කාලයක් තියෙනවා.
ගරු නියෝජ්‍ය කතානායකතුමනි, අද මේ යෝජනා කරන ජාතික සභාව ස්ථාපිත කිරීමේ යෝජනාව පිළිබඳව අපේ ස්ථාවරයේ අපි පැහැදිලිව කියන්න කැමතියි. මොකද මේ ජාතික සභාවේ මූලික බීජය පැලවුනේ මේ රටේ ඇතිවුණු කැරලිකාරී තත්ත්වය නිසා. විශේෂයෙන්ම ඒ අරගලේ ඇතිවෙච්ච අදහස අපිට බැහැර කරන්න බෑ. අරගලෙන් අතුණු මූලික අදහස තමයි එකක් පුරවැසියා හා ව්‍යවස්ථාදායකයේ අතර ලොකු පරතරයක් තියෙනවා කියන එක. ඒක සාමාන්‍ය ජනතාවගේ අදහස පාර්ලිමේන්තුව තුළ ක්‍රියාත්මක නොවනමයි කියන චෝදනාව නිසා තමයි මූලික වශයෙන් මෙවැනි සභාවක වැදගත්කම නැත්නම් මෙවැනි සභාවක ක්‍රියාකාරීත්වය අවශ්‍යයි කියලා කියවුණේ. දෙවැනි එක තමයි ව්‍යවස්ථාදායකයේ ඉන්න සියලු මහජන නියෝජිතයන් මේ ප්‍රතිපත්ති සම්පාදනයේදී දායක වෙන්නේ නැහැ කියන කාරණේ පිළිබඳවත් චෝදනා ගණනාවක් ඇති වුණා. ඒ නිසා මෙවැනි සභාවක් ඇති කළ යුතුයි කියලා ඒ පොදු ජන අරගලෙන් මතුවෙච්ච ඒ තත්ත්වයත් එක්ක අද මේ යෝජනාව ඉදිරිපත් වෙලා තිබෙනවා. අපිට මේකෙදි ප්‍රතිපත්තිමය වශයෙන් විවාදයක් නැහැ. නමුත් ප්‍රශ්න තිබෙනවා අපිට. මොකද මේ ක්‍රියාවලිය සිදු කිරීම සඳහා යෝජනා කරන ඒ ක්‍රියාත්මක කරන ව්‍යූහය වැඩපිළිවෙල පිළිබඳ අපේ අදහසුත් තිබෙනවා. විශේෂයෙන්ම කියන්න කැමති, අද වෙනකොට රටේ බරපතල තත්ත්වයක් තිබෙන්නේ. එකක් රටේ මේ ආර්ථික කඩාගෙන වැටීම සෑම අංශයකම බිඳ වැටීමක් තිබෙනවා. ඒ විතරක් නෙවෙයි, දෙවනුව අපේ රට ලෝකයේ ඉදිරියේ බංකොලොත් භාවයට පත්වෙච්ච රාජ්‍යයක් කියන ඒ පිළිගැනීමට ලක් වෙලා තිබෙනවා. ඒක ඉතාමත් නරක තත්ත්වයක්. ඒ විතරක් නෙවෙයි නියෝජ්‍ය කතානායකතුමනි, අද වෙනකොට අපේ රටේ ජනතාව දැඩි පීඩනකාරී තත්ත්වයක ඉන්නේ. එහෙමනම් මේකට අපි විසඳුම් හොයන සභාවක් බවට මේක පරිවර්තනය වෙන්න ඕනේ. ඒ පරිවර්තනය වෙන්න නම් අපිට තියෙන කරන්න කාරණා ගණනාවක්. මම කියන්න කැමති අගමැතිතුමාගේ අවධානය යොමු කිරීම සඳහා මේ සංයුතිය සකස් කිරීමේදී ඔබතුමා කිව්වා වගේම සාකච්ඡාවට භාජනය වුණා. නමුත් මේ සංයුතියේ අඩුපාඩුවක් අපි දකිනවා. කතානායකතුමා, අග්‍රාමාත්‍යතුමා, පාර්ලිමේන්තුවේ සභානායකතුමා, විරුද්ධ පක්ෂයේ නායකතුමා, ආණ්ඩු පක්ෂයේ ප්‍රධාන සංවිධායකතුමා කියනකොට විරුද්ධ පක්ෂයේ සංවිධායකතුමාත් මේකට ඇතුල් වෙන්න ඕනේ. ඒක ප්‍රධාන දෙයක්. මම හිතනවා මේකත් ඇතුල් කරන්න කියලා. මොකද දෙපැත්තෙම ප්‍රධාන සංවිධායකරු ඉන්නවා නම් ඒක අපේ අතින් සිද්ධ වෙච්ච අතපසුවීමක්. ඒක නිවැරදි කරන්න කියලා මම ඉල්ලන්න කැමතියි. ඒත් එක්කම අපි කියනවා දැන් මේ සභාවේ වැදගත්කම අපිට වැටහෙනවා. හැබැයි මේකේ ක්‍රියාකාරීත්වය වෙන්නේ අපි රබර් සීල් එකක් බවට පරිවර්තනය කරන්න නම් අපිට අනාගතයේ මේ ගැන නැවත හිතන්න වෙයි. ඒ නිසා අපි කියන්නේ මේක අවංක උත්සාහයක ප්‍රතිඵලයක් විය යුතුව තිබෙනවා. අපිට සහයෝගය අපි මේ මොහොතේ ලබා දිය යුතුයි රට වෙනුවෙන්. රටේ ඇති වෙලා තියෙන මේ තත්ත්වයෙන් මුදවා ගැනීම සඳහා අපේ දායකත්වය දැක්විය යුතුයි. හැබැයි අපිට යම් සීමා සහිත කාල සීමාවක් තමයි මේකේ ක්‍රියාකාරීත්වය දිහා බලලා අපිට තක්සේරු කරන්න වේවි. මම හිතනවා මාස 6ක් මේ තක්සේරු අපිට කරොත් මේක හොඳට යනවද කියලා තීරණය කරලා අපිට අනාගතය දිහා බලන්න පුළුවන්. ඒ නිසා අපි පැහැදිලිව කියන්න කැමති, මේ වෙනකොටත් ජාතික එකඟතාවයක් පිළිබඳව අපි නොයෙක් අදහස් උදාස් ඉදිරිපත් කරලා තිබෙනවා. දැන් සර්වපාක්ෂික ආණ්ඩු කතා කරා, ඒ වගේම ජාතික ආණ්ඩු කතා කරා. අපි දිගටම කිව්වා සර්වපාක්ෂික ආණ්ඩු නෙවෙයි විය යොත්තේ, ජාතික ආණ්ඩු කියන ඒ සංකල්පය හොඳ වුණත් එය නෙවෙයි මේ මෙතේ සැබෑ ලෙස විය යුත්තේ, සර්වපාක්ෂික එකඟතාවයක් ඇති කර ගැනීම කියලා. එතකොට සර්වපාක්ෂික එකඟතාවයක් වෙනින් අපි හැම විටම ඉන්නවා. හැබැයි අපි කියන්නේ සර්වපාක්ෂික එකඟතාවයක් ඇති කර ගන්නවා නම් මෙතන ඉඳලා මේක පටන් ගන්න ඕනේ. දැන් ඔබතුමා කිව්වා වගේ මෙතෙන්දලා පටන් ගන්න කියන්නේ එනම් රජයේ කටයුතු මේ මොහොතේ මුණදෙන මේ අභියෝගයත් එක්ක ජාතික ප්‍රතිපත්ති තීරණ කරනකොට පමණක් නෙවෙයි, බලන්න ඇමතිවරු තීරණය කරනකොට සිද්ධ වෙච්ච දේ ආණ්ඩුව වෙනයි මේ ප්‍රතිපත්ති වෙනයි කියලා තර්ක කරන්න පුළුවන්. හැබැයි ඇමතිවරු 38 දෙනෙක් පත්කිරීම පිළිබඳව රාජ්‍ය ඇමතිවරු දැඩි විවේචනයක් සමාජය තුළ තිබෙනවා. ඒක කාටවත් නැහැ කියන්න බෑ. හැබැයි ඒක පාලනය කරන්න මම මැදිහත් වෙනවා, නැත්නම් අපි සමග ජන බලවේගයේ මැදිහත් වෙනවා නෙමෙයි. හැබැයි එයත් පුළුවන්කමක් තිබුණා නම් ආදර්ශමත් වෙන්න මේ මොහොතේ ජනතාව මුණදෙන මේ දැවැන්ත අර්බුදකාරී තත්ත්වය දිහා බලලා මේ තරම් මුදලක් වියදම් කරන්න අවශ්‍ය නැහැ. අපි යම් ආකාරයක සර්වපාක්ෂික එකඟතාවයක් අනුව වැඩ කරන්නේ සීමා සහිත ඇමතිවරු ප්‍රමාණයකින් කියලා තීරණයකට එන්න තිබුණා නම් මේක වඩාත් ඵලදායී කරගන්න තිබුණයි කියන එක අපි කියන්න ඕනේ. සමහර අය සමහර අය මේක ගැන වෙන වෙන මත දරනවා. මම දැක්කා සමහර මාධ්‍යවල විවිධ වෙබ් අඩවිවල පළවෙච්ච කාරණා. අපි ඒක තර්ක විතර්ක කරන්න යන්නේ නැහැ. නමුත් ප්‍රශ්නයක් තිබෙනවා. සමහර අය කියනවා මේ ජාතික සභාව කියන ආයතනය හදන්න, නැත්නම් මේ පාර්ලිමේන්තු කාරක සභාව හදන්න මේ උත්සාහ කරන්නේ ජාත්‍යන්තර වශයෙන් ඇති අපිට තියෙන සැකය අවිශ්වාසය ආවරණය කරගන්න කියලා. ඒක ඉතාමත් නරකයි. එහෙමනම් අපිව යොදාගන්නේ ජාත්‍යන්තර වශයෙන් ඒ තියෙන විරෝධතාවය නැත්නම් අවිශ්වාසය නැති කර ගැනීම සඳහා මුද්‍රාවක් වශයෙන් නම් එහෙනම් ඒක පාර්ලිමේන්තුව නොමග යැවීමකට දරන උත්සාහයක් හැටියට පෙනෙන්න පුළුවන්. ඒක බරපතල වරදක්. අනිත් එක අවංක භාවයෙන් ක්‍රියා කරනවා නම් ප්‍රතිපත්ති පිළිබඳව තීන්දු ගන්න හැම කාරණයකදීම ඒ ජාතික ප්‍රතිපත්ති පිළිබඳව මේ කාරක සභාව හරහා තීරණය කරලා ඒවා එළියට යන්න ඕනේ. අපි කියන්නේ එදිනෙදා පරිපාලනයගෙන නෙවෙයි ප්‍රතිපත්තිමය කාරණාද. එතකොට එහෙම නොවෙනවා නම් අපිට ලොකු ප්‍රශ්නයක් තියෙනවා. දැන් බලන්න ජාත්‍යන්තර මූල්‍ය අරමුදලේ අර කාර්ය මණ්ඩල මට්ටමේ එකඟතාවයක් ඇති කරගෙන කිව්සුමත් අත්සන් කරා. දැන් මොකද්ද මේ කිව්සුම? රටට එලි කරන්න ඕනේ. ඒක සමහර වෙලාවට නොකියන කාරණාවක් තියෙන පුළුවන්. හැබැයි මූල්‍ය පාලනයේ පාර්ලිමේන්තුවට නම් ජාත්‍යන්තර මූල්‍ය අරමුදල සමග ඇති කරගත්තා වූ එකඟතාවයේ බලපාන්නේ රටටත් ජනතාවට නත්. ඒක හංගන්න බෑ. ඒව හංගන්න දෙයක් නෑ. ඒ කාරණා පිළිබඳ ගේන්න ඕනේ. ඉතින් අපි කියන්නේ මේ අපි ජාතික සභාවක් ගැන කතා කරමින් සිටියදීම මේ කාරණා පිළිබඳව අපිට එලි කරන්න නැත්නම් මට මතකයි වර්තමාන ජනාධිපතිතුමා අග මන්ත්‍රීවරයෙක් හැටියට එක්සත් ජාතික පක්ෂයේ නායකයෙක් හැටියට හිටපු ජනාධිපති ගෝඨාභය රාජපක්ෂ මහතා හමු වුණු වෙලාවේදී එතුමා කිව්වා ජාත්‍යන්තර මූල්‍ය අරමුදල සමග ඇති කරලා තියෙන ඒ එකඟතාවයන් ඉදිරිපත් කරන්න දෙන්න අපිට කියලා. එතකොට එවකට මුදල් අමාත්‍යවරයා හැටියට බැසිල් රාජපක්ෂ මහත්මයා කිව්වා බෑ කියලා. එතකොට මොකද්ද වර්තමාන ජනාධිපතිතුමා කිව්වේ? ඒ සභාවේදී එක ප්‍රසිද්ධ රටට ඇහුණා. සභාවේදී කිව්වා නෑ මට පුජ්‍යලක වේපා පාර්ලිමේන්තුවට මූල්‍ය බලය තිබෙන්නේ. ඒ වගේ එකඟතාවයක් ගන්නව නම් කරුණාකරලා පාර්ලිමේන්තුවට ඉදිරිපත් කරන්න කියලා. ඉතින් කෝ ඒ එකඟතාවේ? එතුමා දැන් ජනාධිපතිවරයා. එහෙනම් මූල්‍ය අරමුදල සමග ඇති කරගත් එකඟතාවයේ එළියට එන්න ඕනේ. පාර්ලිමේන්තුවට දන්වන්න ඕනේ. ජනතාවත් රටත් වෙනුවෙන් නම් ඒ තීරණේ ගන්න. රටත් ජනතාවත් එක දැනගන්න ඕනේ. ඒක හංගගෙන ඉන්න බෑ. එහෙමනම් මම කියනවා මේ වගේ තත්ත්වයක් මත අපි යම් ආකාරයක ජාතික ප්‍රතිපත්තියන් පිළිබඳ තීන්දුව ගන්නවා නම් හංගන්න දෙයක් එහෙම නැත්නම් වෙනත් විදියකට වහගන්න දෙයක් තියෙන්න බෑ. විවෘත විනිවිද භාවයකින් මේ වැඩ කටයුතු සිදුවිය යුතුයි කියන එක ඉතාමත් පැහැදිලිව කියන්න කැමතියි. තව කාරණයක් අගමැතිතුමනි, අපි දිගටම ඉල්ලුවා විපක්ෂයේ හැටියට පාර්ලිමේන්තුවේ ගිණුම් කාරක සභාව සහ පොදු ව්‍යාපාර කමිටුව විපක්ෂයට දෙන්න. ඒ සම්ප්‍රදායික හොඳයි. මූල්‍ය කමිටුව දීලා තිබෙනවා. ඒක ස්ථාවර නියෝගවල තිබෙනවා. හැබැයි කෝප් සහ කෝපා කමිටු දෙකේ ඒ සභාපති ධුර දෙක ඇයි විපක්ෂයට නොදෙන්නේ? ඉතින් සර්වපාක්ෂික එකඟතාවයක් ඇති කරගන්න උවමනා නම් අපිට පැහැදිලිව ඒ ගැන එකඟ වෙලා තීරණයකට එළඹෙන්න පුළුවන්. තාමත් ඒ පිළිබඳව කිසිදු නිශ්චිත එකඟතාවයක් දීලා නැහැ. ඒක වරදක්. අපි කියන්නේ මෙච්චර රටේ ආරවුලක් ඇති වෙලා තිබෙනවා. අර්බුදයක් ඇති වුණා. පාර්ලිමේන්තුව දිහා බලන්නේ මහා වැරදි ආකල්පයකින් මහජනතාව. එහෙනම් අපිට යුතුකමක් තිබෙනවා මේ සර්වපාක්ෂික එකඟතාවයක් ඇති කරගන්න. ඒ වගේ මේ වගේ ජාතික සභාවක් ඇති කරගන්න අදහසකින් අවංකව ක්‍රියා කරනවා නම් මේ කෝපා සහ කෝප් කමිටු දෙකේ සභාපති ධුර දෙක කරුණාකරලා විපක්ෂයට ලබා දෙන්නට ක්‍රියා කරන එක ආණ්ඩුවටත් හොඳයි. මොකද ඒකේ බලන්නේ පස්සට ආපහු ආණ්ඩුවේ ක්‍රියාකාරීත්වය පිළිබඳව. ඒ වගේම ආණ්ඩුවේ මූල්‍ය ගනුදෙනු පිළිබඳව ආපස්සට බැලීමක් කරලා යම් ආකාරයක නිර්දේශයක් කරන්නේ. ඉතින් ඒ නිසා මේ ගැනත් මම අගමැතිතුමාගේ අවධානය යොමු කරන්න කැමතියි. කරුණාකරලා මෙන්න මේ කාරණයෙන් බෙදීමක් ඇති වෙන්න ඉඩ දෙන්නේ නැතුව මේ කමිටු දෙක සභාපති ධුර දෙක විපක්ෂයට ලබා දෙන්න කියලා කියන්න කැමතියි. මේ කෙටුම්පත ගත්තාම මට ටිකක් පොඩි කාරණාවක් තිබුණා ඔබතුමාට කියන්න. මේකේ තියෙන අධිකාරී බලය කුමක්ද කියලා මට දෙතුන් වතාවක් කියනකොට තේරුණේ මේක තවත් කාරක සභාවක් විතරයි. ඒ හැර මේක රැස් වෙන්න පුළුවන්, වාර්තා හදන්න පුළුවන්. එතකොට වාර්තා වලින් එහා ගිය ක්‍රියාවලිය මොකක්ද කියන අධිකාරී බලය පිළිබඳව යම් ආකාරයක අවධානමක් මට නම් පේනවා. ඇයි? අපේ පාර්ලිමේන්තු කාරක සභාව ගොඩක් තියෙනවා. දැන් උදාහරණයක් ගත්තොත් නියෝජ්‍ය කතානායකතුමනි, කෝපා කමිටුවේ මම දැන් ඉන්නවද කියලා මුල් කමිටුවේ හිටියා. ඒ කෝපා කමිටු ඉන්නකොට අපි යම් යම් ආයතන ගැන පරීක්ෂා කරලා ඒවායේ සිදුවෙච්ච අඩුපාඩුකම් ඔටි ජෙනරල්ගේ වාර්තාත් එක්ක බලලා අපි නිර්දේශ කරනවා. එතනින් එහාට මොනව වෙනවද කියලා දන්නේ නැහැ. මහා විශාල බදු වංචා, මහා විශාල වංචාවන් විවිධ ආයතන දෙපාර්තමේන්තුවල සිදු වෙනවා. ඒවා හුඟක් වෙන්නේ ආයතනික ක්‍රියාවලියක්. මේ මහජන නියෝජිතව අතින්ම නෙවෙයි, නිලධාරීන් සිදු වෙන බොහෝ දේවල් අපි දකිනවා. හැබැයි ඒවා පෙන්වලා දුන්නට පස්සේ ඒ අපිට ක්‍රියා කිරීම පිළිබඳව ඊළඟට තියෙන නීතිමය බලය පිළිබඳ ප්‍රශ්නයක් තිබෙනවා. සමහර කෙනා නීතිපතිට යවන්න පුළුවන්, පාර්ලිමේන්තුවට ඉදිරිපත් කරන්න පුළුවන්, ඇමතිවරයාට ඉදිරිපත් කළ වාර්තා ගන්න පුළුවන්, විවිධ කතා කියනවා. හැබැයි කෝපාසා කෝප් කමිටු දෙකෙන් හොයාගත්තයි කියන ඒ කරුණු අරගෙන කොයි අවස්ථාවේද ඒවට විරුද්ධ විනයානුකූල හෝ නීතියානුකූල පියවර ආරම්භ තිබෙන්නේ. ඒ නිසා මෙතන බරපතල ප්‍රශ්නයක් තිබෙනවා. මෙවැනි
සභාවක් කාලයක් තියෙන ගර්මන්තව තමිනීතු දෙකක කාලයක්.
ඔව්, මෙවැනි සභාවක් හදනවා නම් එවැනි සභාවක මූලික වගකීම තමයි නිසි අධිකාරී බලයක් පැවරෙන්නට ඕනේ. අනිත ගන්න තීරණ සහ ගන්න යෝජනා ක්‍රියාත්මක කරන්න හැකියාව තියෙන අධිකාරී බලයක් මෙතන තිබෙන්නට ඕනේ. ඒ නිසා අපි ඉල්ලා සිටින කැමැති මේ පිළිබඳව යම් ආකාරයක නීත්‍යානුකූල සහ විධායක අවස්ථා බලයක් මේ ආයතන තිබුණොත් තමයි මේකේ ප්‍රයෝජන ගන්න පුළුවන් වෙන්නේ. දැනටමත් මේ රටේ සිදුවන දේවල් දිහා බලන් මහා විශාල ලෙස චෝදනාවට ලක් වෙලා තිබෙනවා. කයිල් තෙල් නීතිගත සංස්ථාවේ තෙල් මිලදී ගැනීමේ ක්‍රියාවලිය, ප්‍රසම්පාදන ක්‍රියාවලිය එහෙම පිටින්ම දූෂිත ක්‍රියාවලියක්. ඒක සිදුවෙන සම්ප්‍රදායික ක්‍රියාවලිය කරා තාමත් සිදුවන්නේ වංචාව. ඒ විතරක් නෙමෙයි, ගල්ලඟුරු මිලදී ගැනීම පිටිබඳවත් මේ වගේම චෝදනාවක් ඉදිරිපත් කළා. ඒක නිසා මිනිස්සු පාරට බහලා කිව්වේ මේ ප්‍රධාන කාරණා දෙක විතරක් නෙමෙයි, පාරට බහලා කිව්වේ සිස්ටම් චේන්ජ් එකක් ගැන, මේක සැබෑ වෙනසක් ගැන, ක්‍රමවේදී වෙනසක් ගැන. නැත්තම් ඔලු ගෙඩියක් මාරු කරලා තව ඔලු ගෙඩියක් තිබ්බයි කියන කතාව නෙමෙයි. එතකොට මේ සිස්ටම් චේන්ජ් එකක් ඉල්ලුවේ ඇයි? මේවැනි දූෂණ වංචා හොරකම් ගැන ක්‍රියා කරන්න පුළුවන් අලුත් ක්‍රමයක් හදන්න කියලා. ඉතින් මම අහනවා, මේ කාර්ක සභාව හරහා අපිට පුළුවන්කමක් තිබෙනවද? දැන් මේකේ හුඟක් අරමුණු ගැන තිබුණා, ප්‍රතිපත්ති ගැන, මූල්‍ය ස්ථාවරත්වය ගැන, විවිධ අරමුණු ගැන තිබුණා. අපි ආන මේකෙන් එහාට ගෙහිලා මිනිස්සු ඉල්ලා සිටින අරගලෙන් දුන්නු පණිවිඩේ පරිදි දූෂණය පිළිබඳව ක්‍රියා කරන්න තිබෙන අවස්ථාව කුමක්ද කියලා අපිට, මම අහනවා ඒක කරන්න පුළුවන්ද අපිට කියලා. ඒ වගේම තව දෙයක් තිබෙනවා, අපි අනාගතයේ මේ එකතු වෙලා වැඩ කරන්න යෝජනා කරනවා නම් රටේ ප්‍රධානම දෙයක් තමයි මේ රටේ වංචා කරපු මුදල් සම්පත් ආපහු ලබා ගන්න ක්‍රමවේදය පිළිබඳවත් මේවැනි කාර්ක සභාවක් කරා ක්‍රියා කරන්න පුළුවන්ද කියලා. මොකද හේතුව මිනිස්සු දැන් පිළිගන්නේ නැහැ. අපි කියන හැම දෙයක්ම පිළිගන්න සූදානම් නැහැ. එහෙනම් මහජනතාවට දැනෙන්න ඕනේ මේ ගැන අපි යම් සාධනීය පියවරකට අවතීර්ණ වෙලා තියෙනවායි කියන එක. ගරු නියෝජ්‍ය කාර්ක සභාපතිතුමනි, මම ඊයේ දොටුවා ලෝක බැංකුවේ වාර්තාවක්. ආහාර සුරක්ෂිතතාවය සම්බන්ධයෙන් ලෝක බැංකුව ඉදිරිපත් කළා තියෙනවා 2021 සැප්තැම්බර් මාසයේ සිට 2022 අගෝස්තු මාසය දක්වා රටවල් 53ක ආහාර සුරක්ෂිතභාවය පිළිබඳව වාර්තාවක් එළිදක් වෙලා තිබෙනවා. මේ වාර්තාවේ කනගාටුදායක තත්ත්වය ආහාර උද්ධමනය ඇති ලංකාව 4 වෙනි තැනට ලෝකේ පත් වෙලා. අපිට උඩින් ඉන්නේ සිම්බාබ්වේ, ලෙබනනය, වෙනසුලියාව විතරයි. අපි ඒ තරම් පහළ තත්ත්වයකට පත් වෙලා. මේක ඉතාමත් නරක තත්ත්වයක්. ආහාර උද්ධමනයේ 93% ලෙස මේ වාර්තාවේ සඳහන් වෙනවා. මේක පමණක් නෙමෙයි, යුනිසෙෆ් වාර්තාවේ සඳහන් වෙලා තියෙන දරුවන්ගේ මන්ද පෝෂණය ගැන අපි ලෝකයේ 6 වෙනි තැනට පත් වෙලා. ඉතින් මේ தত্ত্বය අපි ඉන්න අවස්ථාව තේරුම් ගන්න හොඳ උදාහරණ. ඒ නිසා අපි ඉලාසින් කැමති මේක අර දැන් සඳහන් කරා වගේ විහිළු තාලු කරන්න වෙලාවක් නෙවෙයි, තීරණාත්මක අවස්ථාවකට අවතීර්ණ වෙන වෙලාවක්. මේ එක එක සභාවල් අපි නිර්මාණය කරලා අර අරගලයේ ඉදිච්ච ජනතාව සතුටු කරන්න මෙන්න මේක අපි කරා කියලා පෙන්නලා අපිට නිදහස් වෙන්න පුළුවන්කමක් නැහැ. ඒ නිසා කරනවා නම් අවංක භාවයෙන් යථාර්ථවාදීව මේකේ ප්‍රතිඵලයේ ජනතාවටත් රටටත් දැනෙන්න ඕනේ. ඒ නිසා අපි කියන මේ කාර්ක සභාව පිහිටවීම පිළිබඳව අපේ ගැටලුවක් නැහැ. නමුත් අපි ඉල්ලා සිටින කැමැති ජාතික සභාව සංයුතිය වගේම ජාතික සභාවේ ක්‍රියාකාරීත්වය, ඒකේ අවංක භාවය පිළිබඳව අපි මාස 6ක් බලනවා. ඒ මාස 6කට පස්සේ අපි තීරණයකට එළඹෙනවා. ඒ නිසා මේ සඳහා හොඳ චේතනාවකින් මේක ආරම්භ කරනවා නම් ඒ සඳහා දායකත්ව දක්වලා අපි සහයෝග දෙන්න සූදානම්.
බොවින් සිතේ ඔබතුමාට ගරු අගමැතිතුමා.
ඒ අපේ අත්නායක මන්ත්‍රීතුමා නැගුවා සංවිධායකතුමාගේ නිල නියෝජනය සම්බන්ධ අඩුපාඩුවක් තියෙනවා කියලා. මේ කෙටුම්පතත් අපි ඔක්කොමලා එකඟතාවයෙන් සාකච්ඡා කරපු කෙටුම්පතක්. මාත් පිළිගන්නවා ඒක සභානායකතුමා විසින් ඉදිරියේ සංශෝධනයක් කිරීමට අවශ්‍ය පියවර ගන්න.
බෞන් සිතවතුන් ගරු ඩග්ලස් දේවානන්ද මැතිතුමාට මිනිත්තු 10ක් කාලයක්.
කොච්චර?
10 minutes.
ඔකේ. ගෞරව විරෝධි සභානායකර අවර්ගලේ இன்றைய தினம் தமது அரசாங்கத்தின் ஒரு முக்கிய விடயமாக விவாதத்திற்கு எடுத்துக்கொள்ளப்படுகின்ற தேசிய சபை தொடர்பிலான விவாதத்தில் கலந்து கொண்டு எனது கருத்துக்களையும் முன்வைப்பதற்கு வாய்ப்பினை வழங்கியமை குறித்து முதலில் எனது நன்றியை தெரிவித்துக் கொள்கின்றேன். மரத்திலிருந்து விழுந்தவனை மாடேறி மிதித்தது போலன்றி மரத்திலிருந்து விழுந்தவனுக்குரிய அவசர அவசியமான சிகிச்சைகளை அளிப்பதையே முக்கிய நோக்கமாக கொண்டு நமது அரசாங்கம் பல நடவடிக்கைகளை முன்னெடுத்து வருகின்றது. நாட்டில் நிலவியிருந்த மிக இறுக்கமான ஒரு காலகட்டம் படிப்படியாக நீக்கப்பட்டு வருகின்ற போதிலும் அதன் சுவடுகள் இன்னமும் முழுமையாக விட்டகலாத நிலை தொடர்வதால் ஒரு பக்கத்தில் தலையாய இருக்கின்ற பிரச்சனைகளை குறுகிய கால திட்டங்களை கொண்டு தீர்க்கின்ற அதே நேரம் நடுத்தர மற்றும் நீண்டகால நிலைபெறான திட்டங்களையும் பார்க்க வேண்டியிருக்கின்றது. அந்த வகையில் இந்த தேசிய சபை எண்ணக்கரு முக்கியத்துவம் வாய்ந்ததாக இருப்பதை நான் வரவேற்கின்றோம். இதில் நமக்கு மாறுபட்ட கருத்துக்கள் கிடையாது என்பதையும் இங்கு தெரிவித்துக் கொள்ள விரும்புகின்றேன். கௌரவ சபாநாயகர் அவர்களது தலைமையில் கௌரவ பிரதமர், கௌரவ நாடாளுமன்ற அவைத்தலைவர், கௌரவ எதிர்க்கட்சித் தலைவர், கௌரவ அரசு தரப்பின் பிரதான அமைப்பாளர்கள் மற்றும் அரசியல் கட்சிகளின் தலைவர்களால் தீர்மானிக்கப்படுகின்ற ஏற்றுக்கொள்ளப்பட்ட அரசியல் கட்சிகளிலிருந்து இந்த 9வது நாடாளுமன்றத்தை பிரதிநிதித்துவப்படுத்துகின்ற நாடாளுமன்ற உறுப்பினர்களில் 35 பேரினை கொண்டதாக இந்த சபை அமையப்போகிறது. குறுகிய நடுத்தர மற்றும் நீண்டகால தேசிய கொள்கைகளை வகுத்தல், பொருளாதார நிலைத்தன்மைக்கான வேலை திட்டங்கள் தொடர்பில் இடக்கப்பாடுகளை எட்டுதல், அமைச்சரவை அந்தஸ்துள்ள அமைச்சர்கள், தேசிய சபை விசேட குழுக்களின் தலைவர்கள், இளைஞர்கள் யுவதிகள் சார்ந்த அமைப்புகளின் கண்காணிப்பாளர்கள் போன்ற துறையினரை கலந்து கொள்ள செய்கின்ற விசேட கூட்டங்களுக்கு ஏற்பாடு செய்தல் போன்ற நடவடிக்கைகளை எவ்வித பக்கசார்புமற்ற முறையில் முன்னெடுக்க முடியும் என நான் நம்புகின்றேன். இந்த உயரிய நோக்கத்தின்பால் செல்வதற்கு சபையில் அங்கத்துவம் பெறுகின்ற சுயலாப அரசியலை விட்டு இன்றைய எமது நாட்டு நிலைமையை மக்களது நிலைமையை முதன்மைப்படுத்தி அர்ப்பணிப்புடன் செயற்பட முன்வருவார்கள் என நான் எதிர்பார்க்கின்றேன். இந்த உயரிய நோக்கத்தின்பால் செல்வதற்கு இச்சபையில் அங்கத்துவம் பெறுகின்றவர்கள் நமது மக்கள் ஏராளமான பிரச்சனைகளுடன் வாழ்ந்து வருகின்றார்கள். அன்றாட பிரச்சனைகள், அபிவிருத்தி தொடர்பான பிரச்சனை, அரசியல் உரிமை தொடர்பிலான பிரச்சனை, அரசியல் கைதிகள் தொடர்பிலான பிரச்சனை, காணாமல் போக செய்யப்பட்டோர் தொடர்பிலான பிரச்சனை, சொந்த காணி நிலங்கள் கை கட்டாமை தொடர்பான பிரச்சனைகள் என பல்வேறு அரச தினக்கலங்களால் காணி நிலங்கள் எல்லையிடப்படுகின்ற பிரச்சனைகள் என பிரச்சனைகளையும் வாழ்க்கையாக கொண்டிருக்கின்ற நமது மக்களுக்கு 10/11 பொருளாதார பிரச்சனை, அதன் மூலமான அத்தியாவசிய பொருட்கள் உட்பட பொருட்களின் விலையேற்றங்கள், வேலை வாய்ப்புகள் இன்மை, தொழில் வாய்ப்புகள் இன்மை போன்ற பிரச்சனைகளும் கைகோத்து கொண்டிருக்கின்றன. இவற்றில் தலையாய பிரச்சனைகளை நாம் விரைந்து தீர்க்க வேண்டியுள்ளது. இந்த பிரச்சனைகள் யாவும் முன்னுரிமை வழங்கப்பட்டு தீர்க்கப்பட வேண்டிய பிரச்சனைகள். எனினும் இவற்றிலும் முன்னுரிமை வழங்கப்பட்டு தீர்க்கப்பட வேண்டிய பிரச்சனைகளை முதன்மைப்படுத்த வேண்டியிருக்கின்றது. முதலாம் பாகம், இரண்டாம் பாகம், மூன்றாம் பாகம் என தொடரும் திரைப்படங்கள் போல் மீண்டும் இங்கே ஜெனிவா காட்சிகள் காண்பிக்கப்பட்டு கொண்டிருக்கின்றன. இங்கே எமது மக்களுக்கு தும்மல் வந்தால் சர்வதேசத்திடம் செல்வோம், சர்வதேசம் தலையிட வேண்டும், சர்வதேசத்தை நம்புகின்றோம் என்றெல்லாம் கதை விடுகின்ற சக தமிழ் அரசியல் தரப்பினர் சர்வதேசம் தமிழர்களை தொடர்ந்து மேமாற்றுவதாக கூறும் நிலைமைக்கு இன்று தள்ளப்பட்டிருக்கின்றார். நமது பிரச்சனைகளுக்கு உள்ளக பொறிமுறையே சிறந்ததென நாம் நம்புகின்றோம். அதுவே காத்திரமானதாக இருக்கும், உண்மைத்தன்மை உள்ளதாகவும் இருக்க வேண்டும் என்பதையும் கூறிக்கொண்டு சகதமிழ் இயக்கங்களின் அரசியல் கட்சிகள், அதாவது புலிகள் இயக்கம் சார்ந்ததாக கூறுகின்ற பல குழுக்கள் இருப்பினும் அவை அரசியல் கட்சிகளாக பதிவில் இல்லாத காரணத்தினால் ஏனைய சக இயக்கங்களினது அரசியல் கட்சிகளின் தலைவர்கள், முக்கியஸ்தர்கள், உறுப்பினர்கள் என பலரும் கொல்லப்பட்டமை புலிகள் இயக்க தலைவர் பிரபாகரனால் தான் என்பதை இங்கு சுயபுத்தியுள்ள எவரும் மறந்திருக்க மாட்டார்கள் என நினைக்கின்றேன். அவ்வாறு கொல்லப்பட்ட தமது தலைமைகளுக்கும் சகாக்களுக்கும் மரியாதை செலுத்தி நினைவுகூறலை முன்னெடுக்காமல் யாரால் தம்முடைய தலைவர்கள், சகாக்கள், உறுப்பினர்கள் கொல்லப்பட்டார்களோ அவர்களை தொடர்ந்தும் கொண்டாடி கொண்டிருக்கின்ற இவர்கள் தமது மக்களது பிரச்சனைகளை தீர்ப்பதற்கு எந்த வகையில் தங்களை தயார்படுத்திக் கொள்ளப் போகின்றார்கள் என்பது சந்தேகத்துக்கு இடமாகவே இருக்கின்றது. எனவே கிடைக்கின்ற சந்தர்ப்பங்கள் எல்லாம் தொடர்ந்து கோட்டை விட்டுக் கொண்டிருக்காமல் எமது மக்களின் இக்கட்டான நிலைமைகளின் முன்பாக எமது மக்களுக்கு ஏதாவது நல்ல வகையில் உதவ முன்வர வேண்டும், அல்லது உதவ முன்வரா முடியாவிட்டாலும் பரவாயில்லை, எமது மக்களுக்கு மேலும் மேலும் இடர்களை ஏற்படுத்தாமல் இருக்க வேண்டும் என தமிழ் தரப்பு அரசியல்வாதிகளிடம் கேட்டுக்கொண்டு மீண்டும் சந்தர்ப்பத்துக்கு நன்றி கூறி விடைபெறுகின்றேன்.
கௌரவ
பிரதி சபாநாயகர் அவர்களே, இன்றைய தினம் பாராளுமன்றத்துக்கான ஒரு தேசிய பேரவை தொடர்பிலே முன்வைக்கப்பட்டிருக்கின்ற விடயம் மிக முக்கியமாக, இந்த நாட்டிலே பல பேரவைகள் சபைகள் உருவாக்கப்பட்டு அவை காணாமல் போயிருக்கின்றன. ஆனால் குறுகிய, நடுத்தர மற்றும் நீண்டகால தேசிய கொள்கைகளை வகுப்பதற்கான ஒரு தேசிய கொள்கையை வகுப்பதற்கு இப்பொழுதுதான் ஒரு பேரவை இந்த நாட்டுக்கு தேவைப்படுகிறதா என்கிற ஒரு கேள்வி முதல்ல உருவாகிறது. பொருளாதார ஸ்திரத்தன்மை தொடர்பில் ஒரு குறுகிய மற்றும் நடுத்தர கால பொதுவான அதிகுறைந்த நிகழ்ச்சி திட்டங்கள் பற்றிய உடன்பாட்டுக்கு வருதலும் என்னுடைய கொள்கையாக இருக்கிறது. அமைச்சரவை அமைச்சர்கள், தேசிய பேரவை விசேட குழுக்களின் தவிசாளர்கள் என்று இந்த பேரவையிலே உள்வாங்கப்படுகின்ற விடயங்கள் இங்கே குறிப்பிடப்பட்டிருக்கிறது. மிக முக்கியமாக, ஏற்கனவே பாராளுமன்றத்திலே பல குழுக்கள் இருக்கின்றன. துறைசார் மேற்பார்வை குழுக்கள், அரசாங்க நிதி பற்றிய குழு, அரசாங்க கணக்குகள் பற்றிய குழு, அரசாங்க பொறுப்பு முயற்சிகள் பற்றிய குழு, வங்கி தொழில் மற்றும் நிதி சேவைகள் பற்றிய குழு, வழிவகைகள் பற்றிய குழு, பொருளாதார உறுதிப்படுத்தல் குழு, அத்துடன் அரசாங்க கணக்குகளை கட்டுப்படுத்தும் ஏதேனும் குழு, இவ்வாறான குழுக்கள் இந்த நாட்டிலே இன்னும் செயலிழந்து போய் இருக்கிறது. இவ்வாறு இருக்கிற பொழுது தேசிய பேரவை உருவாக்கப்பட்டிருக்கிறது. இந்த தேசிய பேரவையிலே 35 பேர் வரை இருக்கலாம் என்று சொல்லப்படுகிறது. ஒரு கூட்டத்திற்கு 10 பேர் வந்தால் போதும். ஏனப்ப நீங்கள் 35 பேரை தேசிய பேரவைக்கு தெரிவு செய்ய வேண்டும். குறைந்தது அதிலே 50 வீதமாவது அந்த கூட்டத்திலே இருக்க வேண்டும் என்ற சொல்லு கூட இந்த தேசிய பேரவையிலே பாவிக்கப்படவில்லை. 35 பேர் பேரவைக்கு தெரிவு செய்யப்படுகிறார்கள். சபாநாயகரிலிருந்து கட்சி தலைவர்கள் வரைக்கும் தெரிவு செய்யப்படுகிறார்கள். ஆனால் கூட்டத்துக்கு 10 பேர் வந்தால் போதும் என்றால் அது ஒரு குறுகிய வட்டத்துக்குள் எந்தவித அர்த்தமும் இல்லாமல் இந்த பேரவை கலைந்து செல்வதாகவே மாறும். இந்த நாட்டிலே அடிக்கடி இவ்வாறான பேரவைகள், குழுக்கள் உருவாக்கப்பட்டிருக்கின்றன. ஆனால் இவை யாவும் இந்த நாட்டிலே பிரதானமாக புறையோடி போயிருக்கின்ற தமிழர்களுடைய தேசிய பிரச்சனையை, தமிழ் தேசிய பிரச்சனையை தீர்ப்பதில் அவை வெற்றி கண்டிருக்கின்றனவா என்று நீங்கள் சற்று சிந்தித்து பாருங்கள். 1987 கௌரவ பிரதி சபாநாயகர்களே, இலங்கை இந்திய ஒப்பந்தம் கொண்டு வரப்பட்டது. அந்த இலங்கை இந்திய ஒப்பந்தம் இன்றைக்கு 35 ஆண்டுகளை கடந்திருக்கிறது. ஆனால் 35 ஆண்டுகள் கடந்தும் இலங்கை இந்திய ஒப்பந்தம் நடைமுறைப்படுத்தப்பட்டிருக்கிறதா, அதிலே கொண்டு வரப்பட்ட சரத்துக்கள் ஏதாவது இந்த நாட்டிலே நடைமுறையில் உள்ளதா, மாகாண சபை கூட நடைமுறையிலே உள்ளதா? இந்தியாவும் இலங்கையும் செய்து கொண்ட ஒரு பன்னாட்டு ஒப்பந்தம் அதே இன்று கிடப்பிலே போடப்பட்டிருக்கிறது. உள்நாட்டுக்குள்ளே அடிக்கடி சபைகளை நீங்கள் உருவாக்குகிறீர்கள். ஏற்கனவே பிரேமதாசா ஜனாதிபதியாக இருந்த காலத்திலே மங்கள முனசிங்க அவருடைய குழு மற்றும் ஓல் பார்ட்டி பார்லிமெண்ட் குரூப், அனைத்து கட்சி பாராளுமன்ற குழு உருவாக்கப்பட்டு கிட்டத்தட்ட 106 தடவைகளுக்கு மேல் இந்த குழுக்கள் கூடியிருக்கின்றன. ஆனால் அவர்கள் கண்ட விடை என்ன? அவர்களால் கொண்டு வரப்பட்ட பெறுபேறு என்ன?
இதனை விட நல்லிணக்க ஆணைக்குழு யுத்தம் முடிந்த பிறகு இங்கு இருந்த முன்னாள் ஜனாதிபதி மஹிந்த ராஜபக்சே அவர்களால் இந்த நாட்டிலே ஒரு நல்லிணக்க ஆணைக்குழு கொண்டு வரப்பட்டது. நல்லிணக்க ஆணைக்குழுவால் என்ன நிறைவேற்றப்பட்டது? கொண்டு வரப்பட்ட விடயங்களை இந்த அரசாங்கம் நிறைவேற்றியதா? அந்த குழுவினுடைய அறிக்கைகள், நல்லிணக்க ஆணைக்குழுவின் அறிக்கைகள் கிடப்பிலே போடப்பட்டிருக்கிறது. ஜனாதிபதி ஆணைக்குழு பிறகு நியமித்தார்கள். பரணவிதான தலைமையிலே கொண்டு வரப்பட்ட ஜனாதிபதி ஆணைக்குழு கொண்டு வந்த தீர்மானங்கள் இந்த நாட்டில் ஏதாவது நடைமுறைப்படுத்தப்பட்டதா? இங்கே சில அரசாங்கத்தினுடைய நவீன அடிமைகள் தங்களை தேசியம் பேசிக் கொண்டிருப்பார்கள், அல்லது அவர்கள் ஏதோ அரசாங்கத்தோடு சேர்ந்திருந்து தாங்கள் செயல்படுவதாக குறிப்பிடுவார்கள். அரசின் இந்த நவீன அடிமைகளால் ஒரு காலமும் தமிழ் மக்களுக்கான எந்த தீர்வுகளும் முன்வைக்கப்பட முடியாது, நடக்கவும் மாட்டாது. ஆகவேதான் கௌரவ பிரதி சபாநாயகர்களே, நான் ஒன்றை முன்வைக்கிறேன். இந்த குழுக்கள், இந்த பேரவைகள், அமைப்புகள் உருவாக்கப்படுகின்றன. ஆனால் இவற்றால் தமிழர்களுடைய தேசிய பிரச்சனைக்கு என்ன முடிவு எட்டப்பட்டது? நாங்கள் எவ்வாறு இந்த நீங்கள் தொடங்குகிற ஒவ்வொரு குழுக்களிலும் பேரவைகளிலும் நாங்கள் அங்கத்துவம் பெறுவது, அதனூடாக எங்களுக்கு என்ன நடக்கும்? இவ்வளவு காலமும் இந்த பிரச்சனையை தீர்க்க முடியாத அரசாங்கம் இன்று ஒரு பொருளாதார நிலைமையிலே நலிந்து போய் தன்னுடைய பொருளாதாரத்தை நிமித்த முடியாமல் திணறிக் கொண்டிருக்கிற இந்த நேரத்திலே சர்வதேச சமூகத்தினுடைய ஜெனீவா தீர்மான அழுத்தங்கள் வளமையை விட அதிகமாக அரசாங்கத்துக்கு பிரசரை கொடுத்திருக்கிற இந்த நேரத்தில் ஒரு பேரவையை உருவாக்கி எல்லாவற்றையுமே மனங்கடிக்க செய்கின்ற, அல்லது அரசு உலகத்தை ஏமாற்றுகின்ற ஒரு யுக்தியை இவர்கள் கையாள முனைகிறார்கள். இதுதான் இந்த பேரவையினுடைய முகமாக எனக்கு தெரிகிறது. ஏற்கனவே உங்களுக்கு தெரியும், இன்றைய ஜனாதிபதி ரணில் விக்ரமசிங்க அவர்கள் பிரதமராக இருந்த பொழுது மைத்ரிபால சிறிசேன அவர்கள் ஜனாதிபதியாக இருந்தார். 2015 இருந்து 19 வரையான காலத்திலே இந்த பாராளுமன்றம் அரசியல் நிர்ணய சபையாக மாற்றப்பட்டது. கிட்டத்தட்ட 73 தடவைகள் ஒரு அரசியல் தீர்வுக்காக ஒரு இடைக்கால அறிக்கையும் கொண்டு வரப்பட்டது. பேசினார்கள், 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 ஆனால் இதுவும் நடக்கவில்லை. இதனைத்தான் முன்னாள் அமைச்சர், இப்பொழுது கௌரவ பாராளுமன்ற உறுப்பினர் மனோகணேசன் அவர்கள் அப்பவே சொன்னார், இது வருமானால் வராது, இப்படியே நடந்து கொண்டிருக்கும், ஆனால் இதுவும் நடக்காது என்று சொன்னார். அதே போலதான் அவர் அமைச்சராக இருக்கும் பொழுதே சொன்னார், ரணில் விக்ரமசிங்க உட்பட மைத்ரிபால சிறிசேன உட்பட இவர்கள் ஏமாற்றுவார்கள், இலங்கையிலே எதுவும் செய்ய மாட்டார்கள் என்பதை அந்த நேரமே அவர் மிக தெளிவாக சொன்னவர். நான் இப்பொழுது சொல்லுகிறேன், ஒவ்வொரு பேரவைகளை கொண்டு வராதீர்கள். முதலிலே இந்த நாட்டிலே எது பிரதானம், என்ன பிரச்சனை இந்த நாட்டில் இருக்கிறது, யாருக்கு இந்த பிரச்சனை கூட ஒரு முடிவு எட்டப்பட வேண்டும் என்பதற்கான தீர்வை காண
முனை,
அவர்களுக்கான தேசிய பிரச்சனையை தீர்த்து வைக்காமல் நீங்கள் ஒவ்வொரு பேரவையை கொண்டு வரலாம், குழுக்களை கொண்டு வரலாம், எதை கொண்டு வந்தாலும் நாட்டிலே எதுவும் நடக்கப் போவதில்லை. இன்று நீங்கள் பேரவை பற்றி பேசுகிறீர்கள், ஆனால் நாளைக்கு முல்லைத்தீவு மாவட்டத்தில் குருந்தூர் மலையிலே 612 ஏக்கர் காணிகள், தமிழர்களுடைய சொந்த காணிகளை, குருந்தூர் மலை ஆதிசிவன் ஆலயத்துக்கு சொந்தமான, முல்லைத்தீவு மாவட்ட விவசாயிகளுக்கு சொந்தமான காணியை தொல்பொருள் திணைக்களம் பணிப்பாளர் நாயகம் அடாத்தாக அளந்து பௌத்த பிக்குக்கும் புத்த தேவாலயத்துக்கும் கொடுக்கிறதுக்கு முயற்சிக்கிறார். இது என்ன நியாயம்? உங்களோட பேரவை என்ன செய்ய போகுது? இந்த பேரவைக்கு வந்து இது எப்ப தீர்வு காணப்பட போகுது? எவ்வளவு காலங்கள் எடுக்கும் இவற்றுக்கெல்லாம்? எவ்வாறு இந்த பேரவை கூடாக, எல்லா கட்சிகளும் இருக்கிற பேரவை கூடாக தீர்வு காண முடியும்? இங்கே பிரதமர் அவர்கள் கூட சொன்னார், நாங்கள் பல குழுக்களை உருவாக்கி இருக்கிறோம், ஆனால் எல்லா கட்சிகளும் சேர்ந்து செய்ததாக சொன்னார். தமிழ் தேசிய கூட்டமைப்பு இந்த விடயத்திலே மிக தெளிவாக இருக்கிறது. உங்களுடைய பேரவை ஒரு ஏமாற்று விடயம், ஒரு பம்மாத்து விடயமாக இது 10-11 அடிபட்டு போக போகிறதே தவிர, இது இந்த நாட்டு மக்களுக்கான பொருளாதாரத்தில் மாற்றத்தையோ அல்லது அரசியல் எதிர்பார்ப்போடு இருக்கிற மக்களுக்கான தீர்வையோ தரப்போவதில்லை. இப்பொழுது காலையில் கூட நானும் சார்ஸ் நிர்மலாதன் கௌரவ உறுப்பினர் அவர்களும் மிதுர விக்ரமநாயக்க அமைச்சர் அவர்களை கௌரவ அமைச்சரை சந்தித்தோம். குருந்தூர் மலை பற்றிய விடயத்தை பேசிய பொழுது அவர் சொன்னார், தனக்கு தெரியாது, குருந்தூர் மலையிலே காணி அளப்பது தனக்கு தெரியாது. உடனே பணிப்பாளர் நாயகத்தை தொடர்பு கொண்டு கதைத்தார். சார்ஸ் சிதம்பரநாதன் அவர்களுடைய தொலைபேசி ஊடாகவே பணிப்பாளர் நாயகத்தோடு கதைத்து நிப்பாட்டுங்கள் என்று
சொன்னார்.
பணிப்பாளர் நாயகம் நிறுத்துறாரா? இந்த நாட்டில் ஒரு அமைச்சருக்குரிய அதிகாரத்தை, அவர் சொல்லுகின்ற ஓர்டரை, கட்டளையை பணிப்பாளர் நாயகம் நிறைவேற்றுவாரா என்பதை நாங்கள் நாளை வரை பொறுத்திருந்து பார்க்க வேண்டி இருக்கிறது. கௌரவ பிரதி சபாநாயகர் அவர்களை நீங்கள் நிறுத்த சொல்லுகிறீர்கள், ஆனால் இந்த நாட்டை நிறுத்த வேண்டிய பல விடயங்கள் இன்னும் நிறுத்தப்படவில்லை. அரசியல் கைதிகளை நீங்கள் வந்து எவ்வளவு நாட்கள், ஒரு 10 அரசியல் கைதிகளை விட முடியாத திராணியற்ற இந்த அரசாங்கம் பேரவை கொண்டு வந்து என்ன செய்ய போகிறீர்கள்? ஆகவே இந்த பேரவை என்பது தமிழ் மக்களை பொறுத்தவரை அவர்களுக்கு ஒரு சாதகமானதாகவோ அல்லது அவர்களுக்கு ஏதாவது ஒன்றை தரக்கூடியதாகவோ அமையாது. அதனால் தமிழ் தேசிய கூட்டமைப்பு இந்த பேரவை பற்றிய நல்லெண்ணத்தை கொண்டிருக்கவில்லை என்பதை நான் இந்த இடத்திலே பதிவு செய்ய விரும்புகிறேன். நன்றி.
බව මෙසේ තේ ඔබතුමාට ගරු නසාරාමට මැතුමා ඔබතුමාට මිනිත්තු 8ක කාලයක් තියෙනවා ගරු නසාරාමට මැතුමා නසිරාමට ගරුතුමනි
I did not know. I was Gaurava Sapanavar avargale. Oh, enna thidirendu naan. Oh, parva illa, no problem. Pirachana illa. Ennude inda engaludaiya Gaurava urupinar avargalude pechai thodarndu inda சபையிலே இவ்வாறான ஒரு சபையை பற்றி பேசுவதற்கு பேரவை அமைப்பதை பற்றி பேசுவதற்கு நேரம் தந்தமைக்கு நன்றியை தெரிவித்தவனாக இன்று ஒரு முக்கியமான ஒரு காலகட்டத்திலே இந்த நாடு பல பிரச்சனைகளை எதிர்நோக்கி இருக்கின்ற வேளையிலே நாங்கள் எல்லோருமாக சேர்ந்து ஒரு தேசிய பிரச்சினைக்கு முகம் கொடுப்பதற்காக இவ்வாறான ஒரு தேசிய பேரவை அமைக்கப்பட்டிருக்கின்றது என்பதை நாங்கள் எல்லோரும் புரிந்து கொண்டாக வேண்டும். நாங்கள் கூறுவதெல்லாம் இன்று அதிமேதக ஜனாதிபதி அவர்களுடைய எண்ணக்கருவிலே உருவாகிய ஒரு விடயமாக எல்லா அரசியல் கட்சிகளையும் சேர்ந்து பல பிரச்சனைகளுக்கு தீர்வு காண்பதற்காக உருவாக்கப்படுகின்ற ஒரு தேசிய பேரவையை நாங்கள் பல அமைப்புகள் இதுவரை உருவாக்கப்பட்டிருந்தாலும் இவ்வாறான ஒரு அமைப்பு இதுவரையும் உருவாக்கப்படவில்லை என்ற யதார்த்தத்தை நாங்கள் புரிந்து கொண்டு எங்களுடைய எல்லா கட்சிகளினுடைய உறுப்பினர்களும் பிரதிநிதித்துவப்படுத்துவது மாத்திரமல்ல அவர்களுடைய அத்தனை பிரச்சனைகளையும் இங்கு கொண்டு வந்து தீர்வு காண்பதற்கான ஒரு சட்டவாக்கமாக உருவாக்கப்பட முடியுமாக ஒரு தீர்வை உடனடியாக பெறக்கூடிய ஒரு சபையாக இதை மாற்றுவதை பற்றி நாங்கள் எல்லோரும் கலந்தாலோசிக்க முடியுமாக இருந்தால் அதில் உங்களுடைய எதிர்க்கட்சியினுடைய கருத்துக்களும் அதில் உள்வாங்கப்பட்டு இதில் ஏன் இதை தீர்வு காணுகின்ற ஒரு சபையாக மாற்ற முடியாது என்ற ஒரு கேள்வியை நான் இவ்விடத்தில் எழுப்ப விரும்புகிறேன். ஆகவே இதற்காக எங்களுடைய கௌரவ எதிர்க்கட்சி உறுப்பினர்கள் எந்தெந்த அம்சங்கள் இதற்குள் உள்வாங்கப்பட்டால் நாட்டினுடைய ஒட்டுமொத்த பிரச்சனைக்கு உடனடியாக தீர்வு காணுகின்ற ஒரு பேரவையாக இதை மாற்றுவதற்கு நாங்கள் எல்லோரும் உங்களுடைய ஆலோசனைகளை வழங்கி இந்த பேரவை மூலமாக இன்று நாட்டிலே எதிர்நோக்கி இருக்கின்ற அது பொருளாதார பிரச்சனையாக இருந்தாலும் சரி அரசியல் பிரச்சனையாக இருந்தாலும் சரி எங்களுடைய கௌரவ எனக்கு ஏற்கனவே முன்பு பேசிய கௌரவ உறுப்பினர்கள் பேசியது போன்று ஒரு இனப்பிரச்சனை தீர்வு கூட இன்னும் தீர்க்கப்படாமல் இருக்கின்ற நிலையிலே அதை கூட ஒரு முடித்து வைக்கின்ற உடனடியாக தீர்வுக்கு கொண்டு வரக்கூடிய ஒரு சபையாக இதை மாற்ற முடியுமா மாற்றக்கூடிய ஒரு சபையாக நீங்கள் உங்களுடைய ஆலோசனைகளை வழங்கி இந்த பேரவை அவற்றை முன்னெடுத்து ஒரு தீர்க்கமான முடிவுக்கு கொண்டு வருவதற்காக நாங்கள் எல்லோரும் முயற்சிக்க வேண்டும். நாங்கள் வெறுமனை பேசி இருக்கின்ற பாராளுமன்றமாக இந்த பாராளுமன்றம் இருக்க முடியாது. இதில் தீர்வு காணுகின்ற ஒரு விடயமாக நாங்கள் எல்லோரும் கூறுகின்ற விடயம்தான் எல்லாவற்றையும் இங்கு பேசுகிறோம். எதுவாக இருந்தாலும் இங்கு பேசப்படுகிறது. இங்கு பேசப்படாத எந்த ஒரு விடயமுமே இந்த நாட்டில் இல்லை. ஆனால் பேசப்படுகின்ற எந்த ஒரு விடயத்துக்கும் 99.99% பிரச்சனைகளுக்கு தீர்வு காணாத ஒரு விடயமாகவே இந்த பாராளுமன்றம் பேசிக் கொண்டிருக்கிறது. ஆகவே ஒரு விடயத்தை எடுத்தாலும் அது இனப்பிரச்சனையாக இருந்தாலும் சரி பொருளாதார பிரச்சனையாக இருந்தாலும் சரி சமூக பிரச்சனையாக இருந்தாலும் சரி அவற்றுக்கு தீர்வு காணுகின்ற இன்று எல்லா விடயங்களிலும் தீர்வு காண முடியாத ஒரு பாராளுமன்றமாக இந்த பாராளுமன்றம் இயங்கிக் கொண்டிருக்கிறது. ஆகவே தயவு செய்து நாங்கள் மக்களை ஏமாற்றுகின்ற பாராளுமன்றமாக இந்த பாராளுமன்றம் தொடர்ந்து இருக்க முடியாது. ஒவ்வொரு பிரச்சனையையும் அணுவணுவாக அருகி அதற்குரிய தீர்வை மிகவும் தெளிவாக பெறக்கூடிய ஒரு சபையாக இந்த பேரவையை மாற்ற முடியுமாக இருந்தால் அது நான் நினைக்கின்றேன் எல்லாவற்றையும் ஓவரைட் பண்ணுகின்ற ஒரு அங்கீகாரத்தை கூட இந்த பேரவைக்கு கொடுக்க முடியும் எடுக்க முடியும் எல்லோருமாக சேர்ந்து. ஆகவே அவற்றை செய்ய வேண்டும் என்று இவ்விடத்தில் கேட்டுக்கொண்டவனாக நாங்கள் இன்னும் எங்களுடைய இந்த காலங்களை வீணடிக்கின்ற ஒரு விடயத்தில் செலுத்திக் கொண்டு போவோமாக இருந்தால் மிகவும் வேதனையான ஒரு விடயம் என்று மிகவும் கஷ்டமான ஒரு பொருளாதார நெருக்கடியிலே நாங்கள் இருக்கின்ற வேளையிலே, மிகவும் கஷ்டமான பொருளாதார நெருக்கடி. அதே போன்று சர்வதேசத்திலே ஒரு இனப்பிரச்சனையை தீர்வு காண முடியாத, எத்தனை வருடங்களாக, 40 வருடங்களாக இந்த பிரச்சனையை பேசி பேசி தீர்வு காண முடியாத ஒரு சபையாக இந்த சபை இருக்கின்ற ஒரு வேளையிலே ஏதாவது ஒரு தீர்வை தர முடியுமாக, இந்த பேரவை மூலமாக எல்லோருமாக சேர்ந்து இனப்பிரச்சனைக்கான தீர்வு, பொருளாதார பிரச்சனைக்கான தீர்வு, கல்வி பிரச்சனைக்கான தீர்வு, ஒரு நேஷனல் சுகாதார கொள்கைக்கான தீர்வு, அதே போன்று எல்லாவற்றையும் முடிக்கக்கூடிய ஒரு பேரவையாக இந்த பேரவையை மாற்ற வேண்டும் என்று கேட்டு நேரத்தை ஒதுக்கி தந்தமைக்கு நன்றி கூறி உங்களிடமிருந்து விடைபெறுகிறேன்.
පෞගේ කාලය අපේ රටේ ඇති වූ දේශපාලන අස්ථාවරභාවයත් ආර්ථික ඇති වී තිබුණු අර්බුදයත් හේතු කොටගෙන එවැනි සාකච්ඡාවක් විපක්ෂයේ දේශපාලන පක්ෂ අතර සිදු වී තිබුණා. විශේෂයෙන් මේ සඳහා ශ්‍රී ලංකා නිදහස් පක්ෂය යම් ලියවිල්ලක් ඉදිරිපත් කළා තිබුණා. හැබැයි ඒ සාකච්ඡාවෙමින් තිබුණු ජාතික සභාවත් එහි අරමුණත් දැන් යෝජනා කරලා තිබෙන ජාතික සභාවත් එහි අරමුණත් ගත්තාම හාත්පසින්ම පරස්පරයි. මොකද විපක්ෂයේ ඇතුලේ සාකච්ඡා වෙමින් තිබුණු ජාතික සභාව ප්‍රධාන කරුණු ගණනාවකින් සමන්විතලා තිබුණා. එකක් ගොඩනැගෙන්නේ අන්තර්කාලීන ආණ්ඩුවක්. පටන් ගැනීමක් තිබෙනවා. ඒට අවසන් කාලයක් නියමිතව තිබෙනවා. හැබැයි දැන් මේ ජාතික සභාව යෝජනා කරනකොට අන්තර්කාලීන ආණ්ඩුවක් හැදිලා නැහැ. දෙක, එම අන්තර්කාලීන ආණ්ඩුවේ ජාතික සභාව නියෝජනය කරන දේශපාලන පක්ෂවලින් සමන්විත නායකින්ගේ යෝජනාවන් අනුව තමයි එහි මූලික තනතුරුපත් වෙන්නේ. අග්‍රාමාත්‍යවරයා සහ කැබිනට් මණ්ඩලය, කැබිනට් මණ්ඩලයට අදාළ විෂයපතය. හැබැයි දැන් ගරු සභා නියෝජ කතානායකතුමනි, මේ සියල්ල කරලා ඉවරයි. අගමැතිවරේ පත්කොට තිබෙනවා, කැබිනට් මණ්ඩලයක් පත්කොට තිබෙනවා, තව කැබිනට් මණ්ඩලයට අමතරව රාජ්‍ය මාතෘරු 38 දෙනෙක් පත්කොට තිබෙනවා. තව එළබෙන සතියේ තව කැබිනට් මණ්ඩලයට අමාත්‍යරුපත් කිරීමට නියමිතව තිබෙනවා. ඉතින් මොකද්ද වෙලා තිබෙන්නේ? ජාතික සභාවේ මූලික හරය මේ යෝජනාව තුළ ගැබ්බී නැ, මේ ක්‍රියාකාරීත්වය තුළ. තුන්වෙනුව ගරු නියෝජ්‍ය කතානායකතුමනි, දැන් ජාතික සභාව මේ පාර්ලිමේන්තුවේදී පාර්ලිමේන්තුවට පැවරී තිබෙන මූලික වගකීමක් වන මුදල් පිළිබඳ වගකීමට වග කියන්න ඕනේ. එහෙම වග කියනවනම් ආණ්ඩුව තමයි අයවැය ලේඛනයක් ඉදිරිපත් කරලා මුදල් වියදම් කිරීමේ බලයක් ආණ්ඩුවට ලබා දෙනවා පාර්ලිමේන්තු විසින්. හැබැයි මුදල් වියදම් කරපු ආකාරය පිළිබඳව පරීක්ෂා කිරීමක් සිදු වෙන්න ඕන. ඒ පරීක්ෂා කිරීම සඳහා තමයි රාජ්‍ය ගිණුම්කාරක සභාවත්, රාජ්‍ය ව්‍යාපාර පොදු කාරක සභාවත් තියෙන්නේ. දැන් එහෙනම් මොකද වෙන්න ඕනකම තිබෙන්නේ? රජය ආණ්ඩුව වියදම් කරන පාර්ශවයේ විපක්ෂයේ ඒ පිළිබඳ විමර්ශනය පරීක්ෂා කිරීමේ කාර්යභාරයක් තිබෙනවා. හැබැයි අඩුම තරමේ එම සභාවන් දෙකේ සභාපති ධූරවත් ප්‍රධානත්වයෙන්වත් විපක්ෂයට ලබා දෙන්නේ නැහැ. එහෙම දෙන්නේ නැතුව යෝජනා කරනවා මොකද්ද? ගරු නියෝජ්‍ය කතානායකතුමනි, එහෙම දෙන්නේ නැතුව යෝජනා කරනවා ජාතික සභාවක් ගොඩනගලා ඔක්කොම එකතු වෙමු කියලා. මේ ඇත්තද? මේ බොරුවක්. ඒ විතරක් නෙමෙයි, මේ යෝජනාව ආවේ ප්‍රධාන කරුණු, මේ යෝජනාව එන්නේ එකක් රට තුල ඇති වී තිබෙන දේශපාලන අස්ථාවරභාවය, ආර්ථික අස්ථාවරභාවය හේතු කොටගෙන. එතකොට ආර්ථික අස්ථාවරභාවය විසින් තමයි මේ දේශපාලන අස්ථාවරභාවය නිර්මාණය කරන්නේ. එහෙමනම් ආර්ථික අස්ථාවරභාවය ඇති වූ හේතු සාධක යම් ප්‍රමාණයකින් සමනය කිරීම සඳහා මේ ජාතික සභාවට බලයක් තියෙන්න ඕන. එහෙනම් මේ ආර්ථික අර්බුදයේ ප්‍රධාන පදනම තිබෙන කරුණු දෙකක් මත. එකක් තමයි මා හිතන ප්‍රධානම එක, අපේ රටේ දීර්ඝ කාලයක් අනුගමනය කරමින් තිබෙන දේශපාලන සංස්කෘතිය. ඒ දේශපාලන සංස්කෘතිය මොකද්ද? වරදාන, වරප්‍රසාද, නාස්තිය, දූෂණය, නීතියට වඩා උඩින් ඉන්න එක, නීතියට යටත් නොවන එක, තමන් වරප්‍රසාදලත් කණ්ඩායමක් ලෙස සමාජයෙන් උඩින් නියෝජනය කිරීම. මේක තමයි අපේ රටේ තියෙන දේශපාලන සංස්කෘතිය. මේ දේශපාලන සංස්කෘතිය සැලකිය යුතු ප්‍රමාණයකින් මේ ආර්ථික අර්බුදය නිර්මාණය කිරීම සඳහා හේතු සාධක වුණා. එහෙනම් ගරු නියෝජ්‍ය කතානායකතුමනි, මේ දේශපාලන සංස්කෘතිය මිදෙන සමත් වෙන්න ඕන. හැබැයි ආණ්ඩුව එහෙම කිසිදු සාධකයක් පෙන්නලා නැහැ. අමාත්‍ය ධුර පත් කිරීමෙන්, රාජ්‍ය අමාත්‍ය ධුර පත් කිරීමෙන් සහ පහුගිය කාලේ සිද්ධ වුණු ගෑස් පිළිබඳව මිලදී ගැනීමේදී ඇති වී තිබෙන ගනුදෙනුව පිළිබඳ සාකච්ඡාවේදී, තෙල් මිලදී ගැනීම පිළිබඳ ඇති වී තිබෙන සාකච්ඡාවන්ෙහිදී මේ සියල්ලංගෙන් පෙන්නුම් කරන්නේ කුමක්ද? එම දේශපාලන සංස්කෘතියේ මෙවැනි අර්බුදයක් තියෙන වෙලාවකත් යම් හෝ සාධනීය පියවර ගන්න සූදානම් නැති බව. එහෙමයි අපිට ආරාධනා කරන ජාතික සභාවකට. දෙක, මේ සඳහා ආර්ථික වැඩපිළිවෙළ කෙටි කාලීන. හැබැයි ආර්ථික වැඩපිළිවෙළ මොකක්ද? දැන් ආණ්ඩුව ජාත්‍යන්තර මූල්‍ය අරමුදලත් එක්ක එකඟතාවයකට ඇවිල්ලා තිබෙනවා. එකඟතාවයට ආවේ මොකද්ද කියලා මේ පාර්ලිමේන්තුවට ඉල්ලුවට දෙන්නෙත් නැහැ. දැන් රට වෙනුවෙන්, රටේ ආර්ථික වෙනුවෙන්, අනාගතය වෙනුවෙන් මේ අර්බුදෙන් ගොඩේම සඳහා කියලා ජාත්‍යන්තර මූල්‍ය අරමුදල පිළිබඳ එකඟතාවයකට ඇවිල්ලා තිබෙනවා. හැබැයි ජාත්‍යන්තර මූල්‍ය අරමුදල පිළිබඳ එකඟතාවයකට ඇවිල්ලා අපි මේ පාර්ලිමේන්තුවේ එකඟතාවයෙන් මොනවද කියලා කිව්වට ඒවා කියන්නෙත් නැහැ. ඒවා කියන්නේ නැතුව අපිට කියනවා ජාතික සභාවකට එන්න කියලා. ඒ නිසා ගරු නියෝජකතායන එකතුමනි, මේ අර්බුදයට ගොඩේම සඳහා යම් දේශපාලන සහ ආර්ථික ප්‍රතිසංස්කරණ සඳහා යම් එකඟතාවයක අවශ්‍යතාවය සැබවින්ම යථාර්ථවාදී අවස්ථාවයක් නම්, අවංක අවශ්‍යතාවයක් නම්, දැන් ඒ සියල්ල ආණ්ඩුව පහු කරලා ඉවරයි. ආණ්ඩුව මෙම යෝජනාව ඇතුළේ අවංක භාවයක් නැහැ. ආණ්ඩුව මෙම යෝජනාව ඇතුළේ ගරු නියෝජක කතානායකතුමනි යථාර්ථවාදීත් නැහැ. දැන් මේක නිකන් අස්පය ගියාට පස්සේ ස්ථාලේ වහන වගේ සාකච්ඡාවක් මේ ඇවිල්ලා තිබෙනවා. ආණ්ඩුව සියල්ල සිදු කරලා ජාත්‍යන්තර මූල්‍ය අරමුණු සංකේ එකඟතාවයකට ඇවිල්ලා අපිට කරන ජාතික සභාවකට එන්න කියලා. ඒ නිසා ගරු නියෝජක කතාන මේ තුල තිබෙන්නේ සැබවින්ම අපේ රටේ ඇති වී තිබෙන ආර්ථික අර්බුදේ. ඒක හේතු කොටගෙන ගම්මල ජනතාව මුහුණ දී තිබෙන ආර්ථික අසුරුතාවය, කර්මාන්ත කඩාවැටීම, ව්‍යාපාරිකයන් මුහුණ දී තිබෙන අසුරුතාවය, පාසල් දරුවන් මුහුණ දී තිබෙන අසුරුතාවය, ගොවි ජනතාව මුහුණ දී තිබෙන අසුරුතාවය, ධීවර ජනතාව මුහුණ දී තිබෙන අසුරුතාවය, තමන්ගේ දෛනික ජීවිතයේ පවත්වාගෙන යාමට නොහැකිව ඉතා වේදනාවකට පත් වී තිබෙන පොදු සමාජයේ මුහුණ දී තිබෙන අර්බුදයන්ට විසඳුම හිවීමක් නෙවෙයි මෙම ජාතික සභාව යෝජනාව ඇතුළේ තිබෙන්නේ. මේ යෝජනාව ඇතුළේ තිබෙන්නේ මොකද්ද? දැන් අපි දන්නවා ජිනීව මානව හිමිකම් කොමිසම ඇතුළේ ලංකාව පිළිබඳ විශාල කරුණු ගණනාවක් සාකච්ඡා වෙමින් තිබෙනවා. විශේෂයෙන්ම ආර්ථික අපරාධයන් පිළිබඳ ලංකාවේ පළවෙනි වතාවට ආර්ථික අපරාධයන් පිළිබඳ සාකච්ඡාවක් ගොඩනැගෙමින් තිබෙනවා. ඒ වගේම ජාත්‍යන්තර විවිධ සංවිධාන අපි දැක්ක ඇමරිකන් එක්සත් ජනපදයේ සෙනෙත් සභාව නියෝජනය කරන කණ්ඩායමක් විසින් අපේ රටගෙන කියලා තියෙන මොකද්ද? Human Rights ජාත්‍යන්තර මානව හිමිකම් සංවිධානය විසින් මොකද්ද කියලා තිබෙනවා. ජිනීව වල ජාත්‍යන්තර මානව හිමිකම් සංවිධානය මොකද්ද කියමින් තිබෙනවා. ඒ සියල්ල කියමින් තිබෙන අපේ රට වංචාවෙන් දූෂිතයෙන් පිරිච්ච රටක් වගේම ආණ්ඩුවට ජනවරමක් නැහැ කියලා. නැහැ, මේ ආණ්ඩුවට ජනවරමක්. මේ ජනාධිපතිවරයාට ජනවරමක් නැහැ. මේ ජනාධිපතිවරයා ජනතාව විසින් තෝරාපත් කරගන්න ලද ජනාධිපතිවරයෙක් නෙවෙයි. මේ ජනාධිපතිවරයා පාර්ලිමේන්තුව විසින් තෝරාපත් කරගන්න ලද ජනාධිපතිවරයෙක්. ඒ නිසා මේ ජනාධිපතිවරයාට ජනවරමකුත් නැහැ. මේ ආණ්ඩුවට පිළිගැනීමකුත් නැහැ. ඒ නිසා දැන් අවශ්‍ය වී තිබෙනවා මේ ආණ්ඩුවට යම් අටවා ගැනීමක් පෙන්නලා මෙන්න අපි ඔක්කොම එකතු වෙලා තිනවා පාර්ලිමේන්තු ජාතික සභාවක් හදලා තිනවා. ඒක හැමදේනම සම පංගු කරවන්න වගේ පිටකවරයක් හදලා සමාජගත කිරීමේ උවමනාව තිබෙන්නේ. ඒ නිසා එවැනි කපටි යථාර්ථවාදී නොවන අවංකභාවය ගැබ්වි නොවන එවැනි යෝජනාවක් වෙනුවෙන් මා හිතන්නේ අපි සහය දීමින් හෝ එවැනි සභාවකට සම්බන්ධ වීමෙන් කිසි පළක් නැහැ. අපි සැබවින්ම හිටියා, අවසන් කරනවා කරු නියෝජකතන්, අපි සැබවින්ම හිටියා මේ පාර්ලිමේන්තුව ඇතුලේ සෑම දේශපාලන පක්ෂයකටම සමාන අයිතිවාසිකම් ලැබෙන යම් අන්තර්කාලීන ආණ්ඩුවක් ඇදිලා යම් සාමාන්‍යකරණයකට පත් කළ රට ජනවරමකට ගිහිල්ලා නව ආණ්ඩුවක් ගොඩනැගීම සඳහා න්‍යාය පත්‍රයකට අපි එකඟතාවෙන් හිටියා. ඒක අපි දිගටම මේ පාර්ලිමේන්තුවේ කිව්වා. හැබැයි කිසිවක් නැතුව තමන්ට එල්ල වී තිබෙන තර්ජනයන්, තමන්ට එල්ල වී තිබෙන අභියෝගයන් ජාත්‍යන්තර හමුවේ ජාතික වශයෙන් සමනය කර ගැනීම සඳහා අටවන ඇටවිල්ලක් විතරයි මේක ගරු කතානායකතුමනි. එනිසා මේක කිසිදු පළක් නැති පළ විරහිත යෝජනාවක් කියන එක තමයි අපේ අදහස. බොහොම ස්තුතියි නියෝජක කතානායකතුමනි.
බොහොම ස්තුතියි ඔබතුමාට. ගරු දලසල අපිරම් මැතිතුම ඔබතුමාට මිනිත්තු 8ක කාලයක්.
ගරු නියෝජක කතානායකතුමනි, සුතිවන්ත වෙනවා ඔබතුමාට. අද ජාතික සභාව පිළිබඳ සංවාදයේදී ඒකේ අරමුණ අපි පාර්ලිමේන්තුව ඇතුලේ සියලු පාර්ශ්වයන් එකතු වෙලා රටට බලපාන ප්‍රශ්න සම්බන්ධයෙන් තීන්දුව කිරීම නම් ඒක මේ පාර්ලිමේන්තුව නියෝජනය කරන පක්ෂ සහ කණ්ඩායම් අතර තුන්වෙනි විශාලම කණ්ඩායම විදියට අඩුගානේ අපිට කතාවක් සඳහාක විනාඩියක් ලබා ගන්න බැරි පසුබිමක් තිබුණේ. ගරු කතානායකතුමාගේත් නියෝජ්‍ය කතානායකතුමාගේත් ගෞරවනීය මැදිහත් වීම ඇතුලේ තමයි ජාතික සභාව ගැන ගරු ඇමතුමනි කතා කරන්න විනාඩියක් හොයාගන්න ඕන. ඔබතුමා දකින්න නැති අර හිඟන්නෙක් වගේ අතෙන්ට ගිහිල්ලා මං කී වතාවක් නියෝජ්‍ය කතානායකතුමා මුණ ගැහිලා බැගෑපත් වුණාද මේ විනාඩියක් වෙන් කරගන්න. එහෙම ආණ්ඩුවක් ජාතික සභාවක් ගැන කතා කරනවා. විපක්ෂයට වෙලාවක් දෙන්න නැති ආණ්ඩුවක්. කෙසේ වෙතත් මං කැමති මේ ජාතික සභා සංකල්ප ඉතිහාසයේ අනුරාධ සනායක මණ්ඩලතුමා කිව්වා අප්‍රේල් මාසේ මේ පක්ෂ 11ක සන්ධානයක් විසින් ඉදිරිපත් කරපු යෝජනාව. හැබැයි දැන් අපට පේන්නේ ඒ යෝජනාවේ අවශ්‍යතාවයන් කුමක්ද කියලා හොයන්නේ නැතුව තේරුම් ගන්නේ නැතුව යන්නම් වාලේ කරන්නම් වාලේ. මේක නිකම් පිරුවටයක් විදියට මේක පාවිච්චි කරන බවයි අපි මේ මොහොතේ තේරුම් ගන්නෙ. විශේෂයෙන්ම සර්වපාක්ෂික ආණ්ඩුව අන්තර්කාලීන සර්වපාක්ෂික ආණ්ඩුව කියන වචන ඇතුලේ තමයි මේ සංකල්පය ගොඩනගන්නේ. හැබැයි සියල්ල අනුරසර මණ්ඩලම කිව්වා සියල්ල අවසන් කරලා මීට දවස් 7-8කට ඉස්සෙල්ලා රාජ්‍ය ඇමතුරුනුත් 40 දෙනෙක් විතර පත් කළා. දැන් ඒ සියල්ල වහගන්න සුදු පිරුවටයක් විදියට ජාතික සභා සංකල්පය ඉදිරිපත් කරනවා කියලා කියන එක තමයි අපේ විශ්වාසය. ඒ නිසා මේක දේශපාලන මූලෝපායක් විදියට නෙමෙයි දරු නියෝජකතා නායකතුමනි දේශපාලන කූටෝපායක් විදියට මේ ජාතික සංකල්ප ජාතික සභාව කියන සංකල්පය අපයෝජනය කරනවා කියලා කියන එකයි අපේ තේරුම් ගැනීම අපේ විශ්වාසය. එනිසාම ඒ වගේම මේ යෝජනාවේ ඔබතුමා කියනවා පාර්ලිමේන්තුව නියෝජනය කරනු ලබන ශ්‍රී ලංකාවේ පිළිගත් දේශපාලන පක්ෂවලින් නවවෙනි පාර්ලිමේන්තුව නියෝජනය කරන. එගෙන මේ ස්වාධීනවෙච්ච කණ්ඩායම් මගහැරීම සඳහා බොහොම නිර්වත් කුමන්ත්‍රණයක් මේක ඇතුලේ තියෙනවා. ඒ කියන්නේ අර සංකල්පය මුළු මනින්ම ඇරෙහි වෙච්ච කුමන්ත්‍රණකාරී යෙදුමකුත් මේක ඇතුලේ තියෙනවා. ඒ නිසා අපි දන්නවා ඒක අවස්ථාව දෙන්නේ නැහැ. විශේෂයෙන් දැන් කෝප් කමිටුව වගේ මේ රට ඉතාම නන්දුවෙන් බලාගෙන හිටපු ඒ කමිටුවේ සභාපතිවරයා මහාචාර්ය චරිතේ රත්නතුමා ඇතුළු ඒ කමිටුව අඩුගණේ කමිටුවට නම් කරන්නේ නැතුව ප්‍රතික්ෂේප කරපු වෙලාවක මෙවැනි කමිටුව වලටත් අත්වෙන ඉරණම පිළිබඳව අපිට යම් වැටහීමක් තියෙනවා. ඒක අපිට අදාළ කාරණාවක් නෙමෙයි. ඒ නිසා අපි නැවත අවධාරණය කරනවා මේක දේශපාලන කූටෝපායක් ලෙස භාවිතා කරන එකක් කියලා යෙදුමක් කියලා කියන අපි පාවිච්චි කරන්නට ඕනේ. ගරු නියෝජකතා නායකතුමනි අපි කැමති මේක දිහා බලන්න මාන්‍යන් තුනකින් ප්‍රතිපත්ති සම්පාදකයන් විදිහට පාර්ලිමේන්තුවේ ඒ වගේම පුරවැසිමානේ ඒ වගේම මේ පාර්ලිමේන්තුව නියෝජනය කරන තුන්වෙනි විශාලම කණ්ඩායම විදිහට විපක්ෂය නියෝජනය කරන දෙවැනිම විශාල කණ්ඩායම විදිහට අපි මේක දිහා බලන්න කැමති මේ මාන්‍යන් තුන. එයින් පළවෙනි කාරණේ නියෝජ්‍ය කතානායකතුමනි ප්‍රතිපත්ති සම්පාදකයන් විදියට මේ ජාතික ආණ්ඩුව නැෂනල් ගවර්න්මන්ට් කියලා කියන එක ලෝකට අලුත් දෙයක් නෙමෙයි. ඊටාම අර්බුදකාරී අවස්ථාන්වලදී ආසන්න ඉන්දියාවේ ඉඳලා මේ පාර්ලිමේන්තු සම්ප්‍රදාය අපිට ලබා දීපෝ මහා බ්‍රිතාන්‍ය දක්වා අර්බුදකාරී තත්වයන් ඇතුලේ සියලු දෙනා එකතු වෙලා ජාතික ආණ්ඩුව නිර්මාණය කළ තියෙනවා. අපි ජාතික සභාවන් කියලා කියන්නේ මොකද්ද? මේකේ සඳහන් වෙන ආකාරයට නියෝජ කතානායකතුමනි මේ ආණ්ඩු ක්‍රම ව්‍යවස්ථාවේ කිසිදු ප්‍රතිපාදනයක් කිසිම ජාතික සභාව ගැන කිසිම සඳහනක් නැහැ. මේ අද තියෙන යෝජනාව ඇරෙන්න මේ ජාතික සභාවට යෝජනා කරන ජාතික සභාවට කිසිදු විධායක බලයක් නැහැ. විධායක බලය තියෙන ජනාධිපතිතුමාටත් කැබිනට් මණ්ඩලයටත්. ඒතර මේ හයිට් පාක් එකක් හදාගන්නයි මේ හදන්නේ. හයිට් පාකයක් හදන්නයි කියලා කියන එක අපිට තියෙන විශ්වාසය. එතකොට ජාතික සභාව ගැන කිසිදු ප්‍රතිපාදනයක් නැති වෙලාවේ සැබෑ වුමනාවක් තිබුණා නම් අපි තුම ඇමති මණ්ඩලය පත් කරපු එක රාජ්‍ය ඇමතිරු පත් කරපු එක ආදි වශයෙන් ජාතික සභාවක් ඇතුලේ මේ සංකල්පය යෝජනා කරපු අය යෝජනා කරන අගමැතිතුමාගේ ඉඳලා කැබිනට් මණ්ඩලය ලේකම්වරු පත් කරන්න ඕනේ මෙහෙමයි කියලා අපි ඉතින් මොහොතකට අමතක කරා කියමු. හැබැයි මේකට සැබෑ අවංක වුමනාවක් තිබුණා අංශු මාත්‍රයක වුමනාවක් තිබුණා නියෝජක තානායකතුමනි කරන්න තිබ්බේ එහෙනම් 22 වෙනි ආණ්ඩුක්‍රම ව්‍යවස්ථා සංශෝධනය ඉදිරිපත් කළ තියෙන පාර්ලිමේන්තුවේ අඩුගානේ ඒක ඇතුළේ මේ ජාතික සභා සංකල්පයට බලයක් ප්‍රාණයක් දෙන්න කටයුතු කරන්න තිබ්බා වුමනාවක් තිබුණා එස ප්‍රතිපත්ති සම්පාදකයන් විදියට
නිතර දෙකක කාලයක් තියෙනවා තව ඔබතුමා.
බොමි සුති. එනිස අපිට ඉතා පැහැදිලිව කියන්න තියෙන්නේ කරු නියෝජක තානායකතුමනි මේක දේශපාලන කැටයමක් විතරයි. දේශපාලන කැටයමක් විතරයි මේක. එනිස අපි කණ්ඩායමක් විදියට මේ අර දේශපාලන කූටෝපායක් විදියට පාවිච්චි කරන මේක අපි ප්‍රතික්ෂේප කරනවා කියලා කියන කාරණේ ඔබතුමාට කියන්නට ඕන. ඒ වගේම පුරවැසි මාණයෙන් ගත්තොත් නියෝජක තානායකතුමනි අද රටේ අපේ ජීවිත කාලේ අපේ පාර්ලිමේන්තු ජීවිතයේ වගේම අපේ මුළු ජීවිත කාලෙම මේ රටේ ජනතාව වැඩියෙන්ම පීඩාවට පත් වෙච්ච කාලේ අද කියනවා මිලියන 6ක් එක වේලක් කාලා ඉන්නවා කියලා. ලක්ෂ 12ක් පාසල් දරුවෝ ආහාර වේලක් දී ගන්න බැරි වෙලින වෙලාවක්. ඒකටයි ප්‍රමුඛත්වය ලැබෙන්නට ඕන. ඒ නිසා ඒ ජනතාව තව තවත් පීඩණයෙන් තද කරන්න ගැටපිට ගැටගසමින් ඉන්න වෙලාවක මම හිතනවා අර බඩගින්න ඉන්න දරුවන්ට සුරංගනා කතා කියන වගේ දෙයක් තමයි මේ හරහා ක්‍රියාත්මක කරන්න බලාපොරොත්තු වෙන්නේ කියලායි අපේ විශ්වාසය තියෙන්නේ. ඒ වගේම අපි අනිත් පැත්තෙන් දරු නියෝජක තානායකතුමනි අපි විශ්වාස කරන්නේ ආණ්ඩුව මීට වඩා අවංක වෙන්න ඕනේ. මීට වඩා අවංක වෙන්නට ඕනේ. අපි සූදානම් අපි හැමදාම කිව්වා මේක ඉතාම බරපතල ප්‍රශ්නයක්. මේ ප්‍රශ්නේ ගොඩ එන්න පාර්ලිමේන්තු මන්ත්‍රීවරුන් විතර බෙදෙන්න බෑ. අපි එකතු වෙන්නට ඕනේ ඒක ඇත්ත. හැබැයි ඒ පරිසරය නිර්මාණය කරන්න ඕන කවුද? පාර්ලිමේන්තුවක කමිටුවක ඉන්න දෙන්න පාර්ලිමේන්තුව කතා කරන්න දෙන්නේ නැතුව. මේ කරන්න හදන්නේ ගරු නියෝජක තානායකතුමනි මේ සියලු කාරණා කාපටයක් යට කරගන්න හදන උත්සාහයක්. ඒ නිසා අපි බලාපොරොත්තු වෙන්නේ නියෝජක තානායකතුමනි මේ ජාතික සභා සංකල්පය මේ විපක්ෂ මන්ත්‍රීවරුන් ඉදිරිපත් කරපු සංකල්පය අපයෝජනය මේ ස්වාධීන වෙච්ච මන්ත්‍රීවරුන් ඉදිරිපත් කරපු පක්ෂ සන්ධාන 11ක් ඉදිරිපත් කරපු සංකල්පය අපයෝජනය කරා වගේම මේ රටේ මිනිසුන්ගේ මේ දෙවෙනි ප්‍රශ්නත් අපයෝජනය කරන්න ගන්න උත්සාහයක් විතර අපි මේක අඳුන ගන්නට
ඕන. ඒ
නිසා අපි මේකට සහභාගී වෙන්නේ නැහැ කියලා කියන ප්‍රතිපත්තියේ මේ තීරණය ගන්නවා. ඒකෙන් අදහස් වෙන්නේ නැහැ නියෝජක තනායකතුමනි. රට අර්බුදකාරී අවස්ථාවකට මුහුණ පාලා තියෙන වෙලාවක මිනිස්සු පීඩාවෙන් පීඩාවට පත් වෙච්ච වෙලාවක ඒ මිනිසුන්ගේ පීඩාව දුරු කරන්න යම් තීන්දුවක් ගන්නව නම් ආණ්ඩුව ඒ ඕනෑම තීන්දුවකදී අපි කොන්දේසි විරහිතව අපේ සහයෝගය දෙනවා කියලා කියන කාරණේ පැකිලීමක් නැහැ. හැබැයි දේශපාලන වශයෙන් කූටෝපයන් සකස් කළා මුළු රටත් ජාත්‍යන්තරත් නොමග යවන්න හදන උත්සාහයක් වෙනුවෙන් අපි දායක වෙන්න අපේ කිසිදු බලාපොරොත්තුවක් කැමැත්තක් නැහැ කියලා කියන එකත් අපි මේ සභාව ඉස්සරහදී අවධානය කරන්නට ඕන. බොහොම ස්තුතියි විනාඩි 8ක පමණ කාලයක් ඔය ලබා දීලා මන්ත්‍රීවරුන්ගේ මූලික අයිතිවාසිකමක් ආරක්ෂා කරන්නට නියෝජක තානායකතුමා විදිහට කතානායකතුමා විදිහට ඔබතුමලා ගනු ලැබු තීන්දුව සම්බන්ධයෙන් බොහොම ස්තුතියි.
බොහොම ස්තුතියි ඔබතුමාට ගරු මහාචාර්ය තීස විතරණ මැතිතුමා ඔබතුමාට මිනිත්තු 5ක කාලයක් තියෙනවා.
ගරු නියෝජ්‍ය කතානායකතුමනි අප රට ඉතාමත්ම දරුණු තත්ත්වයකට මුහුණ දෙන බව පෙර කතිකයෙන් හොඳටම පැහැදිලි කළා. මම ඒක නැවත කරන්න යන්නේ නැහැ. අපිට මේ අවස්ථාවේදීම ජනතාව දරුවන් බඩගින්නේ ඉන්නකොට ඒක හරහා මේ තත්ත්වයට මේ පීටවන ජනතා කොමිටිය ජාතික කොමිටිය ක්‍රියාත්මක ජාතික සභාව ක්‍රියාත්මක වෙනවා නම් ඒක අපි සහය දෙන්න පුළුවන් වෙනවා. නමුත් ඒක ගැන අපේ ලොකු සැකයක් තියෙනවා. දැන් මම ලංකා සම සමාජ පක්ෂයේ නායක වුණත් මෙහි නායක සාකච්ඡා කැඳවන නමුත් එක සාකච්ඡාවකටවත් මාව සම්බන්ධ කරලා නැහැ. ඉතින් මෙන්න මේ වාගේ තත්ත්වයක් තියෙද්දී අපට විශ්වාස කරන්න පුළුවන්ද මේක අවංක පියවරක් කියලා. දැන් අප පක්ෂ කීපයක්ම එක්වලා මේ උත්තර ලංකා සභාගයක් ඇති කරලා තියෙනවා. ඒ සභාගයේ වැඩපිළිවෙලක් ඉදිරිපත් කරලා තියෙනවා. ඒ වැඩපිළිවෙල යෝජනා කළා මේ අපිත් මේ වර්තමාන ආණ්ඩුවේ කොටස්කාරය වෙලා හිටපු කාලේ වුණත් ඒ අදහස් අපි ඉදිරිපත් කරලා තිබුණා. නමුත් ඒවට අහුන්කම් දුන්නේ නැහැ.
මිනිත්තු දෙකක කාලයක් තියෙන දරුවන්
ඒවා ක්‍රියාත්මක කිරීමට මේ අවස්ථාවක් අපිට ලැබුණේ නැහැ. ඉතින් දැන් ප්‍රශ්නේ තියෙන්නේ මෙන්න මේ ජාතික මේ සභාව හරහා ඒ අවශ්‍ය විධායක බල ලැබෙනවද? අපිට ඒ බල තුලින් මේවා ක්‍රියාත්මක අපි යෝජනා කරන දේ ක්‍රියාත්මක කරන්න හැකියාව ලැබෙනවද? යම් අපි යම් ප්‍රශ්න අපිට පේන්න තියෙනවා. ඒ ප්‍රශ්න වලට ලංකා සමසමාජ පක්ෂයේ හැටියටත් අපිට විසඳුම් තියෙනවා. මේ සංධානය හැටියටත් අපිට විසඳුම් තියෙනවා. නමුත් මේවා එතන ගිහිල්ලා මේ වැඩි දෙනාගේ කැමැත්ත මේ ආණ්ඩුවේ අදහස් වලට නම් අපි ඒ පැත්ත ඉන්නවයි කියලා පළල් ජනතාව හිතන්න ඉඩ තියෙනවා. ඉතින් ඒකට ඉඩ නොදෙන විදිහකට මේක ක්‍රියාත්මක කරන මේ වැඩපිළිවෙලක් තියෙන්න ඕන. විවෘතව මේ එක් එක් පක්ෂ ඉදිරිපත් කරන අදහස් මහජනයාට සියලු මාධ්‍ය හරහා දැනුම් දෙන වැඩපිළිවෙලකුත් මේකට සම්බන්ධ කරන්න ඕන. ඒ කියන්නේ එක පැත්තකින් මේවා දැන් මම කෝපායකේ සභාපති හැටියට කොච්චර යෝජනා ඉදිරිපත් කරලා තියෙනවද විවිධ ඇමතිවරුන්ට? ක්‍රියාත්මක කරලා නැහැ.
කාලය අවසන් වෙන ගරුබන්තු අවසන් කරනවා.
ඉතින් ඒ වතුලින් මේ ආණ්ඩුවටම මුදල් සපයා ගන්න මාර්ගත් අපි පෙන්නලා තියෙනවා. නමුත් ඒක නොකර මෙන්න මේක හරියට ක්‍රියාත්මක කරනවාද කියන එක සැකසයිතයි. අපි ප්‍රාර්ථනා කරනවා ඒක තුළින් මේ ආණ්ඩුව මෙත ගිය වැරදි මග මේ වෙනස් කරන්න පුළුවන් වේවි කියලා. අපිට පෙරළොතින් ඉදිරි මාස කීපය තුළ ඒක වෙනස් කිරීමට මේ ආණ්ඩුව ලෑස්තියි කියලා ඉදිරිපත් අපි ඉදිරිපත් කරන අදහස් පිළිගන්නත් ලෑස්තියි කියලා, ක්‍රියාත්මක කරන්නත් ලෑස්තියි කියලා පෙරළොතින් ඒකට සහාය දෙන්න අපි ලෑස්තියි කියලා කියවෙන් මේ අපේ ජනතාවගේ දුකෙන් මිදෙන්න ඒක උදව් වේවායි කියලා ප්‍රාර්ථනා කරමින් මගේ වචන ස්වල්පේ මම කරසන් කරනවා.
පවංසිත ඔබතුමාට දිවාහාර විවේකයේ සඳහා පස්වරු එක දක්වා සභාවේ කටයුතු තාවකාලිකව අත්හිටියි.